ओंकार बिंदु संयुक्तम् नित्यं ध्यायन्ति योगिनां कामदं मोक्षदं चैव ओंकाराय नमो नमः अरहन्तो मंगलं नित्यं सिद्धा जगति मंगलं मंगलं साधव सर्वे जैन धर्मोस्तु मंगलं मंगलं देव सर्वज्ञं निर्ग्रंथो गुरु मंगलं मंगलं वीतराग श्रुत जैन धर्मोस्तु मंगलं मंगलं भगवान वीरो मंगलं गौतम प्रभु मंगलं स्थूलिभद्राद्या जैन धर्मोस्तु मंगलं महादेव्या कोक्षिरत्नं शब्दजेतरवात्मजं राजचंद्र महावंदे तत्वलोचनदायकं प्रभु तत्वलोचनदायकं
श्रीमद् राजचंद्र ज्ञान मंदिर राजकोट रविवार तारीख 29 सप्टेम्बर 2013 श्रीमद् राजचंद्र वचनामृत जी क्रमवार पत्र स्वाध्याय पत्रांक 681 मुंबई चैत्रवद एकम 1952 पत्र मळ्युं छे। केटलोक वखत थया एवं बन्या करे छे के विस्तार थी पत्र लखवानुं थई शकतुं नथी अने पत्रनी पहोंच पण अनियमित वखते लखाय छे। जे कारणयोगे करी एवी स्थिति वर्ते छे ते कारणयोग प्रत्ये दृष्टि करता हजी पण केटलोक वखत एवी स्थिति वेदवा योग्य लागे छे। वचनो वाँचवानी विशेष जिज्ञासा वर्ते छे ते वचनो वाँचवा मोकलवा माटे स्तंभ तीर्थवासी ने तमे जणावशो तेवो अत्रे पूछावशे तो प्रसंग योग्य लखीशुं। कदापि ते वचनो वाँचवा विचारवानो तमने प्रसंग मळे तो जेटली बने तेटली चित्त स्थिरताथी वाँचशो अने ते वचनों हाल तो तमारा उपकार अर्थे उपयोग में लेशो प्रचलित न करशो एज विनंती। कल्लोलना मुवरजी मगनलाल ऊपर लखायेलो आ पत्र छे। मुमुक्षुओ परम कृपाळु देवना समागम प्राप्त थतो नथी एटले वारंवार पत्र द्वारा पण सत्संगनी इच्छा करे छे अने सतत जिज्ञासा भरेला पत्रो परम कृपाळु देव ऊपर लख्या ज करे छे। અને કૃપાળુદેવની સ્થિતિ કર્મનો ઉદય એટલો આકરો છે કે જેથી કરીને આ પત્રોચ્ચાર એમાં પણ એમનો ઉપયોગ આપી શકાતો નથી એટલે લખે છે કે કેટલોક વખત થયા એવું બન્યા કરે છે કે વિસ્તારથી પત્ર લખવાનું થઈ શકતું નથી અને પત્રની પહોંચ પણ અનિયમિત વખતે લખાય છે અને જે કારણયોગે કરી એવી સ્થિતિ વર્તે છે તે કારણયોગ પ્રત્યે દ્રષ્ટિ કરતાં હજી પણ કેટલોક વખત એવી સ્થિતિ વેદવા યોગ્ય લાગે છે. જે કારણથી આ અમારી સ્થિતિ વર્તે છે કે અમે આ પરમાર્થના કામના પણ ચિત્ત લગાવી શકતા નથી, તો એ કારણો જોતા અમને લાગે છે કે હજી પણ થોડો સમય સુધી એ સ્થિતિ ચાલુ રહેશે. ઉદયકાળ એવો આવે છે કે જે ઉદયકાળની અંદર પરમાર્થની પ્રવૃત્તિઓ એ મુશ્કેલ બને છે, અને જ્ઞાની પુરુષ પોતાના જ્ઞાનથી જોઈને કહે છે કે હજુ પણ આ સ્થિતિ ચાલુ રહે એવું અમને લાગે છે. હવે વચનો વાંચવાની વિશેષ જિજ્ઞાસા વર્તે છે. કુંવરજીભાઈ વગેરે બધા જે મુમુક્ષુઓ છે એમની ઈચ્છા એવી છે કે પ્રભુનો સમાગમ મળે તો શ્રેષ્ઠ, પણ સમાગમ ન મળે તો એમનો બોધ મળે. એટલે એમણે કૃપાળુદેવના વચનો વાંચવાની જિજ્ઞાસા દર્શાવી છે કે અમને આપના વચનો મળે. જ્ઞાનીનું સ્વરૂપ જ્ઞાનીનો બોધ છે, જ્ઞાનીનું શરીર નથી. હજી આપણી ઘણી મિથ્યા ભ્રાંતિઓ છે. જ્ઞાન સ્વરૂપમ નિજ બોધ રૂપમ, જ્ઞાની તો એનું સ્વરૂપ જ્ઞાન છે, એનું સ્વરૂપ બોધ છે, શરીર નથી. શરીરને દ્રષ્ટિમાં રાખીને દ્રષ્ટિ રાગમાં વહી રહેલા મુમુક્ષુઓને આ લક્ષમાં આવતું નથી. અમને આપને મળવા થકી પણ આપનો બોધ પ્રાપ્ત થાય એ જ જિજ્ઞાસા છે, બાકી શું છે? તો એ કહે છે કે તે વચનો વાંચવા મોકલવા માટે સ્તંભ તીર્થવાસીને તમે જણાવશો. અંબાલાલભાઈ, કૃપાળુદેવના જેટલા પત્રો લખાય એ પત્રો અંબાલાલભાઈ એની પ્રતિલિપિ કરે, એના ચોપડામાં બધા લખી નાખે અને જે તે મુમુક્ષુને મોકલે. કોઈ મુમુક્ષુને પત્ર પરબારા ગયા હોય તો કૃપાળુદેવ જણાવે અંબાલાલને કે આટલા આટલા મુમુક્ષુઓને પત્રો અહીંથી ગયા છે, તો અંબાલાલભાઈ એનો સંપર્ક કરી અને એની પાસેથી પત્રો મંગાવે, ન હોય તો એની લિપિ મંગાવે અને પછી એ પાછી ફરી પોતાના ચોપડામાં નોંધ કરી અને એને પરત આપી દે. આવી પ્રકારનો ક્રમ વર્ષોથી ચાલે છે. આજે વચનામૃત આપણા હાથમાં છે, આપણે વાંચીએ છીએ, એ વચનામૃતનો સંગ્રહ અંબાલાલભાઈએ કર્યો છે. અને ખંભાતમાં જે ગયા છે એમને ખ્યાલ હશે કે ખંભાતની શાળામાં આવા 8 ચોપડાઓ છે જેમાં અંબાલાલભાઈએ પોતાના સ્વહસ્તે પ્રભુના વચનો પત્રો એની પ્રતિલિપિ કરેલી છે. એટલે કે જે સ્તંભ તીર્થવાસીને તમે લખશો અને તેઓ અત્રે પૂછાવશે, કુંવરજીભાઈ લખે એટલે કાંઈ અંબાલાલભાઈ એને મોકલી દે એવું નહીં. અંબાલાલભાઈ એ આજ્ઞા વગર કોઈને કંઈ આપે નહીં. કૃપાળુદેવ કહે છે તમે એને પૂછાવજો અને એ અત્રેથી પૂછાવશે પાછા, એ પાછા અમને પૂછાવશે કે આનો પત્ર આવ્યો છે અને અમારે તમારા પત્રો વાંચવા મોકલવા કે કેમ, તો પ્રસંગ યોગ્ય લખીશું. જો કમિટમેન્ટ નથી, મોકલીશું જાજા જલસા કર. આપણે તો આપણી કોક વાત કહીએ તો આ હું તને હું ઝેરોક્ષ કરીને તને મોકલાવીશ, ચિંતા શું કામ, એટલો હરખ છે અહમનો, શું કરવું. કૃપાળુદેવ કહે છે કે તમે મોકલજો, અમે તમને એ પૂછાવશે અને તે સમયે અમારા જ્ઞાનમાં જે આવશે તમારા પત્રથી જે લાગશે એ પ્રમાણે એને સૂચના આપીશું. પ્રસંગ યોગ્ય લખીશું. પ્રત્યેક સમયે પ્રસંગની યોગ્યતા શું છે, જિજ્ઞાસા શું છે, કઈ સ્થિતિમાં માગે છે, કેવી રીતે છે, એ બધાનો જ્ઞાની પુરુષ અતિ ગંભીરતાથી વિચાર કરે છે. ઉછાછણા પણ એમનામાં હોતું નથી જેવું આપણું છે. હર્ષના અતિરેક અને ઉભરા જેવા આપણા છે એવા એમના હોતા નથી. બહુ જ ગાંભીર્ય, આ સંતની, એ સંત અંતસ્થ છે, શરીરની સપાટી ઉપર નથી, એના અંતઃકરણની ગહનતામાં છે, ઊંડાઈમાં છે, ચિંતનની ગહન ધારામાં છે. એટલે ક્યારે કયા મુમુક્ષુને શું યોગ્ય શું અયોગ્ય, શું મોકલવું શું ન મોકલવું, એનો યથાર્થ નિર્ણય લઈને એ પોતે માર્ગદર્શન આપતા હોય છે. પછી લેખે, કદાપી તે વચનો વાંચવા વિચારવાનો તમને પ્રસંગ મળે તો જેટલી બને તેટલી ચિત્ત સ્થિરતાથી વાંચશો. અમે તમને પત્રોના ઉત્તર લખી શકતા નથી અને લખવા માટેના કારણો જે છે એ કારણો હજુ થોડા સમય સુધી એમનેમ છે, છતાં તમને વચનો વાંચવાની જિજ્ઞાસા છે તો તમે ત્યાં લખજો અને તમને મળે. શબ્દ લખે કે કદાપી તે વચનો વાંચવા વિચારવાનો તમને પ્રસંગ મળે, કદાપી. એમ ન કે તમે મને લખ્યું છે તો હું કહી દઈશ, એને એ મને પૂછશે એટલે હું કહી દઈશ કે મોકલી દો બધાને. કદાપી તે વચનો વાંચવા વિચારવાનો તમને પ્રસંગ મળે, મળશે જ એવું હું કહેતો નથી. તો જેટલી બને તેટલી ચિત્ત સ્થિરતાથી વાંચશો અને તે વચનો હાલ તો તમારા ઉપકાર અર્થે ઉપયોગમાં લેશો, પ્રચલિત ન કરશો, એ જ વિનંતી. જે વચનો તમને મળે એના ઉપર તમે ચિત્ત સ્થિરતાથી વાંચશો. વાંચવું કેવી રીતે, બહુ મોટો પ્રશ્ન છે. આપણે ઘણું ઘણું વાંચીએ છીએ અને આપણને તો કહે છે કે મને તો એટલી બધું વાંચનનો શોખ છે અથવા ટેવ છે, લગભગ બધા ગ્રંથો વાંચું છું, પણ ચિત્તની સ્થિરતા ખરી? ચિત્તની સ્થિરતા સાથે ઉપયોગની સ્થિરતા જોડાયેલી છે અને એ ઉપયોગની સ્થિરતાથી જે વંચાય છે તેનું યથાર્થ ગ્રહણ થાય છે અને સમજાય છે. જો શબ્દો વંચાય અને અર્થનું ગ્રહણ ન થાય, સૂત્ર બોલાય અને સૂત્રના અર્થનું ગ્રહણ ન થાય, તો એ ચિંતનમાં આવે પણ નહીં અને ફરી પુનઃસ્મરણમાં પણ ન આવે. જ્યાં સુધી ચિત્તની સ્થિરતા, ઉપયોગની સ્થિરતા વાંચનમાં જોડાય નહીં, ત્યાં સુધી એની અંદર રહેલો અર્થ, જ્ઞાની પુરુષનો આશય, જ્ઞાની પુરુષના શબ્દો પાછળ કહેવાનું તાત્પર્ય, એમાં રહેલા રહસ્ય અને ભેદો, અગમ નિગમના પરમાર્થની અનેક પ્રકારની ગંભીર વાતો એ જીવથી પકડાય નહીં. જો આપણે જેમ છાપું વાંચીએ એમ જો આપણે જ્ઞાની પુરુષના બોધને વાંચીએ તો એ વાંચન આપણને કદી ઉપકારી થાય નહીં. છાપું ચા પીતા પીતા વંચાય, કેમ કે એમાં કંઈ ચિત્તની સ્થિરતાની આવશ્યકતા નથી. અમુક વસ્તુ પકડાય તો પકડાય, જાય તો જાય, બહુ જરૂરી નથી. પરંતુ જ્ઞાનીના બોધ વચનો વાંચવામાં આ દ્રષ્ટિ ન રાખવી, બધા જ કામો હોય એને બાજુ ઉપર રાખીને નિવૃત્ત થઈને અને પછી ચિત્તને એકાગ્ર કરીને જ્ઞાનીનો બોધ વાંચવો જોઈએ. ઘણી ઘણી ભ્રમણાઓ આપણી છે વ્યવહારની અને એના અનુસાર આપણી પરમાર્થની ક્રિયા અને સાધના ચાલે છે. કેસેટ મૂકી દે, સીડી ચાલતી હોય, એને એમ છે કે સીડી ચાલે છે અને પોતાના ઘરના કામ બધા ચાલે છે અને મેં આ બધું જ સાંભળ્યું છે. શું સાંભળ્યું છે, શું અવધાર્યું છે, કશું જ ન થાય. આ કોઈ પાર્ટ ટાઈમ બિઝનેસ નથી, આ સાઈડ બિઝનેસ નથી, બધું કરતા કરતા થાય. સંસારના કાર્યો થાય, એમાં ઉપયોગ દેવાય, એમાં રસ રુચિ આપણી એમને મરીએ, એ બધું ચાલે અને સાથોસાથ કેસેટ ચાલે, સીડી ચાલે અને પછી બધી પૂરી કરી મેં. શું ભક્તિ કે શું સ્વાધ્યાય, આ એક પણ ઉપક્રમ આત્માના ઉત્કર્ષ માટે એક પણ ઉપકારી થાય નહીં. કારણ કે જીવની પ્રવૃત્તિ છે ત્યાં એનો રસ અને રુચિ છે. ઘરના કામ કરીએ, દુકાનના કામ કરીએ, ધંધાના કામ કરીએ, વ્યવહારના કામ કરીએ, બહુ જ રુચિ છે ત્યાં. ત્યાં પેલી અર્થગંભીર વાતો ક્યાંની ક્યાં કહેવાઈ જાય છે, શું થાય છે, એ તો સીડી તો પોતાની મેળે ફર્યા કરે છે અને એમાંથી શબ્દો બહાર પડ્યા કરે છે. આપણને તેનો સંસ્પર્શ થતો નથી તો ન સાંભળવી. જ્યારે સમય હોય, સ્થિરતા હોય, ત્યારે આપણે અવકાશ લઈને બેસવું. અને એટલા જ માટે સ્વાધ્યાય પહેલા એક આવશ્યક યોગ જ્ઞાની પુરુષો આપ્યો છે, એ સામાયિક આપી છે કે બે ઘડીનું સામાયિક કર. સામાયિકમાં તો સામાયિક લેતા તો 5 મિનિટ લાગે અને પછી સાહેબ 48 મિનિટની તમે સામાયિક આપી, હવે શું કરવું? અને પ્રતિજ્ઞા તો લીધી કે સાવજમ જોગમ પચખામી, સંસારના સર્વ પ્રકારના સાવધ્ય કાર્યોથી હું હવે નિવૃત્ત થઈને એના પછખાણ લઈને બેસું છું, એટલે હવે બીજું કંઈ કરવાનું નહોતું નથી, એને પછખાણ લીધા છે, સિવાય કે પછખાણ તોડે. તો હવે શું કરવાનું? આ એનો કેવો ઉપક્રમ જ્ઞાની પુરુષે આપ્યો છે કે જીવને સત્સંગ કરવો છે, સ્વાધ્યાય કરવો છે, અધ્યાત્મના ગ્રંથો વાંચવા છે, સદગુરુની સત્પુરુષની વાણીનો અભ્યાસ કરવો છે, તો સામાયિક લઈને બેસ. સામાયિક એટલે પહેલાં પછખાણ લઈ લે સંસારના, સંસારની પ્રવૃત્તિઓના, સંસારના કાર્યોના. આ બધા કાર્યો પાપ કર્મનો યોગ કરાવે, એને સાવધ્ય યોગ કીધા છે. એ કરાવશે, ચિત્ત એમાં જશે એટલે કશાયનું પરિણમન થયા વિના રહે નહીં, અને કશાયનું પરિણમન થાય તો બંધ થયા વિના રહે નહીં. એ આશ્રમની સ્થિતિ છે, સંવરની નથી. પેલા સંવરની સ્થિતિમાં આવવું જોઈએ અને પછી પરમાર્થની ભક્તિ અથવા સ્વાધ્યાય જે છે એ કરવો જોઈએ. સંવર વિના ન થાય, આશ્રમની ધારામાં પરમાર્થની ચિંતના ન થાય. સંવરના ઉપયોગથી થાય, એટલે ધર્મનો પ્રારંભ સંવરથી છે. અને સંસાર આશ્રવથી ટકે છે, આશ્રવથી પોસાય છે, આશ્રવથી એની વૃદ્ધિ થાય છે. જ્યાં સુધી એ આશ્રવના દ્વાર બંધ ન થાય ત્યાં સુધી સંસાર તરફનો પ્રવાહ જીવનો અટકતો નથી. સંવર જ્યારે થાય છે એને રોકવામાં આવે છે. પછી શું થાય છે એ વાત પછી છે, પહેલાં તો એને રોકવામાં આવે છે. આશ્રમના દ્વારોને, બંધના કારણોને રોકવામાં આવે છે. રોધ થાય છે એનો, રોધ થાય છે, પછી જીવ પોતાના ઉપયોગને અંતર્મુખ તરફ વાળે છે. ક્યારેક પરમાત્માનું સ્મરણ કરે છે, જાપ કરે છે, સ્તુતિ કરે છે, ભક્તિ કરે છે, અને કોઈ એવા સદગ્રંથો હોય તો એમાં ઉપયોગ લગાવી અને એનું વાંચન કરે છે, અથવા તો બોધ સાંભળે છે. ઉપયોગની ધારા હવે ત્યાં જાય છે, કારણ કે બાકીના કોઈ કરવા યોગ્ય કાર્ય છે એના એને પછખાણ લીધા છે, એટલે હવે ઉપયોગની ધારા એ તરફ જતી જ નથી. આશ્રવથી રોકાયેલો જીવ જ સંવરની સાધના કરે અને સંવરમાં પ્રવેશેલો જીવ જ સ્વરૂપની સાધનામાં જોડાઈ શકે. કાં સંસાર છે અને કાં સ્વરૂપ છે, બે જ છે. કાં આપણી રસ રુચિ સંસારમાં છે અને કાં આપણી રસ રુચિ આપણા સ્વરૂપમાં છે. તો એ આખો ક્રમ છે. કૃપાળુદેવ સાદી સાદી વાતમાં લખે છે કે જો એ પ્રસંગ તમને મળે, શું પ્રસંગ? વચનો વિચારવાનો, વાંચવાનો તમને પ્રસંગ મળે તો જેટલી બને તેટલી ચિત્તની સ્થિરતાથી વાંચશો. હવે અહીંયા જે વાત લખે છે આ 681માં પત્રમાં, અને અંબાલાલભાઈ પાસે પત્રો છે, તો આના પહેલાંના બધા છે ને? અંબાલાલભાઈ પાસે કયા પત્રો હશે? જે 681 પહેલાં છે એ જે હશે એ બધા એની પાસે હશે અને એ મોકલવાનું છે. આપણે તે બધા સાંભળી લીધા ને? આપણે તો પૂરું થઈ ગયું વચનામૃત. તો કૃપાળુદેવની આ શિક્ષા છે કે એ વાંચના વિચારવાનો તમને જો પ્રસંગ મળે તો જેટલી બને તેટલી ચિત્ત સ્થિરતાથી વાંચશો. સ્થૈર્ય બે પ્રકારનો છે, એક યોગનું સ્થૈર્ય છે એટલે શરીરનું સ્થૈર્ય, મન વચન અને કાયા એ યોગ છે. એનું સ્થૈર્ય, યોગનું સ્થૈર્ય એટલે મન વચન કાય, મેં તો સ્થિરતાથી જ સાંભળતા પરોઠી વાળીને પગ પણ ફેરવો નહોતો. તો એ યોગની સ્થિરતાની વાત માત્ર લખી છે. કયું સ્થિર સ્થૈર્ય કયું છે? ચિત્તનું સ્થૈર્ય જોઈએ. ચિત્તનું સ્થૈર્ય જોઈએ. મનની જે ચંચળતા છે, આ મન આખું વિશ્વમાં ભટકે છે. આ યોગ ભટકી ભટકીને ક્યાં જશે? આ પગ બહુ તો આમથી આમ નાખશો તો 4 ઇંચ આમ હશે, તેની બદલે 4 ઇંચ આમ થશે, એથી ફેર શું પડશે? પણ જો મનની સ્થિરતા નહીં હોય તો આપણે ક્યાં હશું? 14 રાજલોકની અંદર ફરતા હશું. તો યોગનું સ્થૈર્ય, શરીરનું સ્થૈર્ય, તનનું સ્થૈર્ય એની વાત નથી મૂકી. સાંભળવામાં, ઉપયોગમાં, આત્માના ઉપયોગને જો ખેંચીને કેન્દ્રસ્થ કરવો છે તો ચિત્તની સ્થિરતા મૂકી છે. આ શબ્દનો ભેદ પકડાવવો જોઈએ. અને ઘણીવાર જીવ એમ માને છે કે મેં યોગની સ્થૈર્યતા કરી એટલે ધ્યાન કર્યું, યોગની સ્થૈર્ય થયું એટલે મેં ધ્યાન કર્યું. જેને પૂછો એને શું કરો? પદ્માસન લગાવો. બોલો કે સુખાસનથી થાય? સુખાસનથી ધ્યાન ન થાય, પદ્માસન જોઈએ. પદ્માસન કર્યું, અરે પદ્માસનથી ન થાય, સિદ્ધાસન જોઈએ. આમાં ને આમાં નવરો ન પડે, જિંદગી વહી જાય, આ આસનો સિદ્ધ થાય નહીં. અને ઘણીવાર શરીરની ડિફેક્ટ હોય તો એ તો કોઈ બી ન થાય, જીવનભર ન થાય. કોઈને લકવા થયું હોય તો હવે પદ્માસન કેદી કરવાનો છે? તો એનું આત્મકલ્યાણ થાય નહીં ને, એનું આત્મકલ્યાણ તો ન થાય ને. અરે ભાઈ, ચિત્તની સ્થિરતા જોઈએ. શરીર ગમે તે અવસ્થામાં હોય એના તરફ લક્ષ પણ ન હોય, ચિત્તની સ્થિરતા જોઈએ. આપણે દરેક બાબતમાં ભ્રાંતિમાં જ પડ્યા છીએ. આપણે એમ જ સમજીએ છીએ કે બસ શરીરની સ્થિરતા કરી એટલે મેં જાણે જંગ જીતી લીધો. અને જ્ઞાનીઓ કહે છે ગુફાની અંદર આવો એકાગ્ર થયેલો જીવ પણ સંસારમાં પરિભ્રમણ કરતો હોય. કારણ કે જે પરિભ્રમણ થાય છે ઉપયોગનું એ ચિત્તમાં થાય છે, અને ચિત્તની સ્થિરતા એનો અભ્યાસ એને નથી. મનને વશ કરવું, સંકલ્પ વિકલ્પની ધારાને શાંત કરવી, મનમાં ઉઠતા વિકલ્પો એને ઉપશમ કરવા, સંસારના વિષયોથી ઉપરામ થવું, તો આ સરળ થઈ જાય. પણ હજુ એકેય બાબતમાં વિરતી નથી, વ્રત નથી, નિયમ નથી. આ જીવ આખા સંસાર પ્રત્યે અને સંસારના ભોગ ઉપભોગ પ્રત્યે ઓપન છે. વસ્તુ નથી મળી એ વાત જુદી છે, પણ હી ઇઝ ઓપન ટુ ઓલ. એણે ક્યાંય એનો પોતાનો બંધ બાંધ્યો નથી. વિરતી ધર્મ એ બંધ બાંધે છે કે આટલું જ, એથી વધારે મારે કંઈ નહીં. મારો સંસાર આટલો જ પરિમિત રહેશે, એમાં જે કંઈ પ્રસંગો સંગ પ્રસંગો આવે એટલો જ મારો સંસાર, એથી વધારે કંઈ નહીં. તો એટલા બધા આપણા 12 વ્રત આપ્યા છે, 11 પડીમાં આપી છે કે એની અંદર સંસારને સંક્ષેપ કરવાની જ્ઞાનીઓએ આપણને રીત આપી છે. પણ આપણે એ બધી રીત મૂકીને ઓપન ટુ વર્લ્ડ એ રીતે બેઠા છે, અને એમાંનું એક સાધન રોજ વધતું જાય છે. આપણો મોબાઈલ શું છે? વી આર ઓપન ટુ વર્લ્ડ. અમેરિકાવાળાને ગાંડ પણ શું છે ને, આપણી યારે વાત કરવી હોય તો કરી શકે ને, અત્યારે કરી શકે. બધું જ છે, ઈમેલ મોકલે, મેસેજ મોકલે, પછી મને તો આવડતું નથી કાંઈ પણ, કેટલું બધું છે અંદર, કે આ છે ને તે છે ને, વોટ્સઅપ છે ને ફલાણું છે ને ઢેકણું, પણ હજી શું છે એ ખબર નથી મને. પણ એ કે એ બધું એને ખબર, વાતચીત ચાલે, સંદેશાની આપ લે થાય, બધું આ થાય. હવે બેઠો છે એમને, મેને માને છે કે હું બેઠો છું. ઇઝ ઓપન ટુ વર્લ્ડ, વિશ્વના વ્યાપાર સાથે જોડાયેલો છે. અને આ વિશ્વનો વેપાર અનંત છે, એને ક્યાંય એની મર્યાદા બાંધી નથી. આવી સ્થિતિની અંદર એને ચિત્તની સ્થિરતા ન હોય, જેટલા વર્તમાન સંચાર માધ્યમના સાધનો સાથે આપણે ઓપન હોઈએ એટલા પ્રમાણમાં આપણી ચિત્તની સ્થિરતા ન હોય, આ વાત બેસે તો બેસાડવી ન હોય. ગમે એટલું કામ કરતા હોય અને ટેલિફોન હોય તો ટેલિફોન આપણું કેટલું એટેન્શન લેતો હોય, દુકાનમાં કામ કરે, ઘરમાં કામ કરે, ખૂબ એકાગ્રતાથી કરે, પણ એક સેજ ઘંટડી વાગે આખો નીકળી જાય કામની બહાર. અને એમાં તો કામ પાછું છૂછા જેવું જોયું, કાંઈ વાતમાં માલ ન હોય. કેમ છો, શું ત્યાં ગયા હતા? અરે મૂકને લપ, આટલી બધી મહત્વની કામગીરીમાં હું છું અને તને અત્યારે જ ફોન કરવાનો હોય છું. પણ હવે એ નવરો પડ્યો, એને ક્યાં ખબર છે કે તું બહુ બિઝી છો. પણ એક ઘંટડીએ આપણને ઊંધે કાન નાખ્યા કે નહીં? આનંદ ઘનજી મહારાજ કહે છે, મુક્તિ તણાય ભી લાશી તપિયા, જ્ઞાન અને વૈરાગે વૈરીડું કઈ એહું ચિંતે, નાખે અવડે પાસે હો કુંથુ જીન, મનડું કિમહીન બાજે. આનંદ ગંજીએ આ અદ્ભુત સ્થિતિ કુંથુનાથ સ્વામીના સ્તવનમાં કીધી કે જ્ઞાની ધ્યાનીની યોગીઓ વર્ષોની સાધનામાં લીન થયા છે, પણ આ મનનો ઉપયોગ વૈડું વાયડું છે. એક ક્ષણની અંદર ઉપયોગ બીજે જાતા આને ઊંધે કાન નાખે છે, અને વર્ષોની સાધનાને ઊંધે કાન નાખે છે. આ ચિત્ત છે, આટલી એની ચંચળતા છે. વાયુથી પણ ચંચળ છે ચિત્ત. આમાં ચિત્તને વશ કરવાના ઉપાય છે, જાપ છે, સ્મરણ છે, માળા છે, ભક્તિ છે, વ્રત તપ છે. મનને વશમાં લો, ચિત્તને કાબૂમાં રાખો, એ બહુ મોટું સાધન છે. જ્ઞાની મળશે, જ્ઞાનીનો બોધ મળશે, પણ ચિત્તની સ્થિરતા નહીં હોય તો અવસર ચૂકી જશો. કેમ કે એનો સ્પર્શ નહીં થાય આત્મા સાથે. ચિત્ત છે એ એન્ટેના છે. જ્ઞાનીના જે શબ્દો છે આખા લોકની અંદર ફેલાયેલો દિવ્ય સંદેશ, એ પકડાવવો જોઈએ આપણા રિસેપ્શનની અંદર, અને તો આત્મા સાથે એનું અનુસંધાન થાય. ઇટ ઇઝ એન એન્ટેના. આપણું એન્ટેના કામ નથી કરતું, અને જ્ઞાનીના વચનો વાતાવરણની અંદર ગુંજ્યા કરે છે, એ કાન સુધી અથડાય છે, અંતઃકરણનો સ્પર્શ થતો નથી. કારણ કે વચમાં ઓલું ચિત્ત છે ને, મન, એ મન વાયડું છે. એ સંસારના વિવિધ વિષયોમાં અને વિવિધ પદાર્થોની અંદર જોડાયેલું છે, એટલે ક્યારેય જ્ઞાનીના બોધ સાથે એકાકાર થતું નથી, નિર્વિકલ્પ બનતો નથી. એટલે ક્યારેય જ્ઞાનીનો બોધ આપણને સ્પર્શ્યો નથી, સાંભળ્યો છે પણ સ્પર્શના થઈ નથી. બહુ સ્થિતિ આપણી દુઃખદ છે. આપણું સાધન આપણી વિપરીત ચાલે છે, એ લક્ષમાં નથી આવતું. મન કોનું? બીજાનું કે આપણું? આપણું છે. એ આપણું જ સાધન આપણી વિપરીત ચાલે છે. એ કહે છે કે એવો પ્રસંગ તમને પ્રાપ્ત થાય, પ્રભુ આ કલોલવાળાએ તો માગણી મૂકીને તમે એને કીધું કે લખજો, અંબાલાલ પૂછાવશે ને પૂછાવશે ને અમને યોગ્ય લાગશે તો અમે કહેશું, પણ અમે તો કેટલા ભાગશાળી આ કલોલવાળા કરતા પણ, કે અમારા હાથમાં તો આખું વચન અમૃત, હવે અંબાલાલની તાકાત છે ના પાડવાની? દસ રૂપિયામાં મળે છે, નીચે જાઓ એટલે. અંબાલાલ અંબાલાલના ઘરે આખું વચનામૃત અમારા હાથમાં છે. ચિત્ત છે, વચનામૃત ભલે રહ્યું, જેના એક વચનથી જીવ તરી ગયા છે એવા વચનોનું વચનામૃત તારા હાથમાં છે તોય તારો કઈ આરોવારો આવશે નહીં. કારણ કે તારા હાથમાં વચનોનો સંગ્રહ છે પણ ચિત્ત નથી, ઉપયોગનું માધ્યમ નથી. તું કરીશ શું? અને એ વચનો હાલ તો તમારા ઉપકાર અર્થે ઉપયોગમાં લેશો. એ વચનો કદાચ તમને મળે તો એનો ઉપયોગ કેટલા પૂરતો છે? તમારા પૂરતો જ છે, તમારા પૂરતો જ રાખજો. પ્રચલિત ન કરશો, પ્રચલિત કરવું એટલે ચારે બાજુ એનો ફેલાવો કરવો, પ્રચાર કરવો. પ્રચાર નહીં કરશો. જ્ઞાની પુરુષ આવી સત્યવાણીને પણ કેટલી સુરક્ષિત રાખવા માટે આપણને બોધ આપે છે. અને હંમેશા ખ્યાલ રાખજો કે કોઈ વાત જ્યાં સુધી આપણા પૂરતી મર્યાદિત છે ત્યાં સુધી એનું મહત્વ છે. જેવું ભસી મયરું કે બક્કી મયરું એવું એનું મહત્વ ગયું, એની તાકાત ગઈ, એનું ગાંભીર્ય ગયું, એની શક્તિ ઓછી થઈ ગઈ. વાપરી નાખી શબ્દો, તે વેડફી નાખ્યા, કહી દીધા, કોકને કહી દીધું એટલે એ વાતનું મહત્વ તારામાં ઓછું થઈ ગયું. અને આ જીવની મુશ્કેલી એટલી છે કે જેટલું સાંભળે છે વિચારે છે એ જરાય ધારણ કરી શકતો નથી. એ તરત પેલો જે એને ભટકાય, બોધ સાંભળ્યા પછી પેલો જે એને ભટકાય એની દશા, એને બધું એ સમજાવી દે, ભૂકી મારે. એટલે મૂળ વસ્તુ જે ઘોલન થવું જોઈએ, ઘોલન થતું નથી. મનન ચિંતન નિધિ ધ્યાસન અનુપ્રેક્ષા એ શેની થાય? જે વસ્તુ અંદર આમ દિન ને રાત ખોંચા કરે એની થાય. પણ કહી દીધું એટલે વાત પૂરી થઈ, કે એનો ફોર્સ ગયો. વાતને આપણે પ્રકાશિત કરવાથી વાતનો ફોર્સ ચાલ્યો જાય છે, એ આપણા લક્ષમાં આવતો નથી. પણ આ મનોવિજ્ઞાનનો વિષય છે. આ વર્તમાનની અંદર જે સાયકોલોજી જે આગળ ચાલી છે, આ દુનિયાની અંદર આપણા ઋષિ મુનિઓ આવા મહાન સાયકોલોજિસ્ટ હતા. એ કહેતા કે જે તને આપ્યું છે એ તારા પાસે રાખજે, કોઈને કહીશ નહીં, કોઈને કહેવાનું, પ્રચલિત નહીં કરવાનું. એ વચનો મળ્યા છે વાંચવા વિચારવા અને પોતાના આત્માના ઉપકાર માટે. એ આત્માનો ઉપકાર ત્યારે જ થશે કે વચનો જ્યાં સુધી તે એની ઉલટી નથી કરી, વોમિટિંગ નથી કર્યું, ત્યાં સુધી એ વચનો તને અમૃત સમાન છે. જેવું તો એ વચનોની વાતને, એના રહસ્યોને, એના ભેદને અપરિપક્વ કાળે તારામાં પરિણામ પામ્યા પહેલાં જો તું એને કહી દઈશ કોઈને, તો એનો ફોર્સ, એની તાકાત, એની શક્તિ નીકળી જશે. ઔષધ સરસ મજાનું ઉત્તમ છે, રોગને હરે એવું છે, સ્વાસ્થ્યને આપે એવું છે. પણ કે દવા ટકતી જ નથી પેટમાં, દવા લે છે અને ઉલટી થઈ જાય છે, દવા લે છે અને ઉલટી થઈ જાય છે. આ દવાની અસર થાય ખરી? એમ મહાપુરુષોનો બોધ આ દિવ્ય ઔષધ જેવો છે. આપણને ખ્યાલ નથી આવતો કે આ દિવ્ય ઔષધ આપણે ઉતારીએ અને પચાવીએ, ટકવું જોઈએ. એ ટકે તો ચિંતનની ધારામાં આવે, નિધિ ધ્યાસનમાં આવે, અને તો અનુપ્રેક્ષામાં આવે. તો અનુપ્રેક્ષામાંથી આપણને પ્રતીતિ અનુભવ એ સુધી પહોંચીએ આપણે. પણ એ પ્રક્રિયા થતી નથી. જેટલો જેટલો બોધ મળ્યો છે એટલો એટલો વમાઈ ગયો છે. ત્યાં સુધી જ્ઞાનીઓ તો કહે છે કે આ જીવે સંકિત પણ વમી નાખ્યું છે. ખ્યાલ આવે છે? સંકિત વમાઈ જાય, પત્ર અહીંયા પૂરો થાય છે. 682 મુંબઈ, ચૈત્રવદ એકમ, સોમવાર 1952. બેય મુમુક્ષુ પ્રત્યે હાલમાં કંઈ જણાવવાનું બન્યું નથી. એટલે પૂજ્ય લઘુરાજ સ્વામી અને દેવકર્ણજી, હાલ કેટલોક વખત થયા એવી સ્થિતિ વર્તે છે કે કોઈક વખત પત્રાદિ લખવાનું બને છે અને તે પણ અનિયમિતપણે લખવાનું થાય છે, જે કારણ વિશેષથી તથારૂપ સ્થિતિ વર્તે છે. તે કારણ પ્રત્યે દ્રષ્ટિ કરતા કેટલોક વખત સુધી તેવી સ્થિતિ વર્તવાનો સંભવ દેખાય છે. આ જ વાત જે કલોલવાળા ભાઈને, મુમુક્ષુભાઈને લખી, એ જ વાત અહીંયા લખે છે પ્રભુશ્રીને, દેવકર્ણજીને, કે આ જ છે, નથી લખી શકાતું, પત્ર પૂરો થઈ શકતો નથી, લખી શકાતું નથી. અને એના કારણો છે, એના ઉપર અમે દ્રષ્ટિ આપીએ છીએ, એનું વિશ્લેષણ કરીએ છીએ, એનો વિચાર કરીએ છીએ, તો લાગે છે કે કેટલોક વખત સુધી તો આ સ્થિતિ ચાલુ રહે એવો સંભવ છે. આ કર્મનો ઉદય, આ જ્ઞાનની દશા છે. કર્મનો ઉદયને પણ જુઓ, એ જ્ઞાનીનું સામર્થ્ય છે. આપણે આપણા ઉદયને પરખી શકતા નથી. મુશ્કેલી મોટી તો આપણી એ છે કે આપણને ઉદય અને ઈચ્છાનો પણ ભેદ થતો નથી. આપણે તો આપણો ઈચ્છાઓ ચાલતી હોય અને ઈચ્છાઓની પૂર્તિ ન થતી હોય અને એની ગડમથલ થતી હોય તો આપણી પાસે ભાષા બદલાઈ ગઈ, કે બે ચાર સત્સંગ એટેન્ડ કર્યા હોય એટલે ડાયો થઈ ગયો હોય, એટલે શું કહે, મારો હમણાં ઉદય આકરો ચાલે છે. તારો ઉદય આકરો ચાલતો પ્રભુ, મહાત્મા તો તારી ઈચ્છાને શાંત કર, તારો ઉદય તો બહુ સરસ છે. જો તું ઈચ્છાને નિવૃત્ત કરીશ તો તારું સામર્થ્ય જાગૃત થશે. તું ઉદયમાં ખપાવમાં જેટલી જેટલી વાત છે એને ઉદયને ખાતે નાખી દે છે, કે મારો ઉદય આમ છે, મારા ગ્રહ ખરાબ છે, મારા સ્ટાર્સ હમણાં અનફેવરેબલ છે, હમણાં સંયોગો બધા પ્રતિકૂળ ચાલે છે, એવું ખોટું સમાધાન. કારણ ઉદય અને ઈચ્છા, આ બે વચ્ચે એને જે તફાવત કરીને પોતાની સ્થિતિ ઈચ્છા વિહીન થવી જોઈએ. હે જીવ ક્યાં ઈચ્છત હવે, હે ઈચ્છા દુઃખ મો, જબ ઈચ્છા કા નાશ તબ મીટે અનાદી ભો. એ જીવ શું ઈચ્છે છે તું? અનાદિની આ ભૂલ છે. જ્યારે ઈચ્છા મટશે ત્યારે માર્ગ તરફ તારી દ્રષ્ટિ થશે અને ત્યારે ઉદય શું છે એ તને સમજાશે. ઈચ્છાના પરિવેશની અંદર ઉદય પકડાતો નથી અને આપણે ખોટી દિશામાં દોડ્યા જઈએ છીએ. જ્ઞાની પુરુષને આ જ્ઞાન દશા આવી છે. જ્ઞાન દશા એ કહે છે કે આખું જગત, જ્ઞાન દશામાં પ્રાથમિકતા તો મુમુક્ષુતા હોય ને, મૂળ સ્થિતિ તો મુમુક્ષુતા. તો મુમુક્ષુતાની પહેલી સ્થિતિ, જગત આખાની સર્વ પ્રકારની મોહાશક્તિથી મૂંઝાય અને એક મોક્ષને વિશે જ યત્ન કરે તે મુમુક્ષુતા છે. તો સર્વ પ્રકારની મોહાશક્તિથી મૂંઝવણ છે તો ઈચ્છા ક્યાં રહી? જો મૂંઝાયો હોય જેનાથી એની ઈચ્છા ન થાય. પણ આપણી ઈચ્છા મટતી નથી એનું કારણ એક, કે આપણે એકેય મોહાશક્તિથી મૂંઝાતા નથી, ઉલટાનો ટક્કર લેવાનો પ્રયત્ન કરીએ છીએ કે સંજોગોને તો હું ફેંકી દઉં, અને સાયરીઓ બોલતો જાય, અડગ મનના માનવીને હિમાલય પણ નડતો નથી, રેવા દે ને, તારાથી ખાડો ઓળંગાતો નથી. અને હિમાલયની વાત કર્યા કર, અરે ભાઈ, શાયરીને શેર શાયરીથી જીવનના ઘાટ ન ઘડાય પ્રભુ. એ ઘડવા માટે તો જબરજસ્ત ચિંતનની ધારા જોઈએ, વિચારની ધારા જોઈએ. કર વિચાર તો પામ, કલ્પનાથી ન થાય. આ શાયરી તરંગ બધા કલ્પનાઓ છે, શબ્દોની માયા જાળ છે, બોલ્યા કરે. અહીંયા જ્ઞાનીને દેખાય છે, એ કહે છે અમને આ કેટલોક વખત સુધી અમારો ઉદય ચાલુ રહેશે એવું જણાય છે. વચનામૃતમાં કેટલી જગ્યાએ આવે અને કે હવે એક વર્ષ અને આઠ માસ આટલું સ્પષ્ટ લખે, હવે દોઢ વર્ષથી અધિક નહીં. આવતા મહા મહિનામાં કદાચ અમે અહીંથી હવે મુક્ત થઈ શકશું. કર્મનો ઉદય છે, કર્મને જુએ છે, કર્મના વ્યવહારને જુએ છે, અને એની સાથે એ પોતાનો પુરુષાર્થ થતા એ છૂટતા જશે, એ છૂટતા કર્મો જુએ છે. આપણે બંધાતા જોઈ શકતા નથી અને છૂટતા જુએ છે. એ કહે છે, મુમુક્ષુ જીવની વૃત્તિને પત્રાદિથી કંઈ ઉપદેશ વિચારવાનું સાધન હોય તો તેથી વૃત્તિ ઉત્કર્ષ પામે અને સદવિચારનું બળ વર્ધમાન થાય. એ આદિ ઉપકાર એ પ્રકારમાં સમાયા છે, છતાં જે કારણ વિશેષથી વર્તમાન સ્થિતિ વર્તે છે તે સ્થિતિ વેદવા યોગ્ય લાગે છે. અમે માનીએ છીએ કે મુમુક્ષુ જીવને પત્રો વગેરે જો અમે લખીએ અને એને કંઈક ઉપદેશ વિચારવાનું સાધન હોય તો મુમુક્ષુઓની વૃત્તિ ઉત્કર્ષને પામે અને એનું સદવિચારનું બળ વર્ધમાન થાય. આ બધો ઉપકાર એ પત્ર વ્યવહારમાં સમાયેલો છે કે મુમુક્ષુને બોધ મળે, સદવિચારનું સાધન મળે અને એની વૃત્તિનો ઉત્કર્ષ થાય. પરંતુ છતાં પણ જે કારણ વિશેષથી અમારી આ વર્તમાન સ્થિતિ છે કે અમે પત્રા લખી શકતા નથી, એક કારણની સ્થિતિ એવી છે કે અમને વેદવા યોગ્ય લાગે છે. કોઈ જબરજસ્ત સ્થિતિ છે જો પકડાય તો. વસ્તુ સમજે છે છતાં કહે છે કે મારે આત્મકલ્યાણ કરવું હોય તો આવેલા ઉદયને વેદવા જોઈએ, એને હટાવીને હું બીજું કરીશ તો એને કારણે ઉદય સમાપ્ત થવાના નથી. કર્મ સ્વભાવે પરિણમે થાય ભોગથી દૂર. જ્ઞાનીઓ ક્યારેય પોતાના ઉદયને ખસેડવાનો પ્રયત્ન કરતા નથી, પરંતુ ભોગવી લે છે કે એવી રીતે ભોગવે છે અદિનપણે, અવિષમ ભાવે, બળવાનપણે, કે જેથી કરીને એ કર્મો નિવૃત્ત થાય. નિર્જરા એ જ્ઞાનીનું લક્ષ્ય છે અને આપણું લક્ષ પોસ્ટપોનમેન્ટ છે. અત્યારે ટાળી દો, પછી આગે આગે દેખા જાયગા. જ્ઞાની કર્મ સાથે એવો જુગાર ખેલતા નથી. એ કહે છે કે જે સ્થિતિએ જે કર્મ ઉદયમાં આવ્યું છે એને રસહીન કરી નાખવાનું, એ જે રસથી ઉદયમાં આવ્યું છે એ કર્મમાં તાકાત છે. કર્મની અંદર પ્રકૃતિની તાકાત છે, પ્રદેશની તાકાત છે, રસની તાકાત છે અને સ્થિતિની તાકાત છે. એને ખસેડવાથી, એની અવગણના કરવાથી, એને બલાત્કારે કોઈ વિશેષ પ્રયોગથી દૂર ધકેલી દેવાથી એ સમાધાન નથી. એટલે આખો ક્રમ જૈન દર્શનની અંદર નવ તત્વમાં મોક્ષ માટે પહેલું એક તત્વ આગળ મૂક્યું નિર્જરાનું, કે કર્મો જ્યારે નિર્જરી જશે ત્યારે જ મોક્ષ થશે, પોસ્ટપોનમેન્ટથી નહીં. એવું થઈ શકે કે પરિસ્થિતિને અમુક સમય સુધી તમે ટાળવાનો પ્રયત્ન કરો, ઘરની અંદર કચરો છે અને 18 ગાડા આળસ છે વાળવાની, તો પછી સામે નીચે કચરો જાજમ નીચે નાખા કરો, ચાલશે. પણ કેટલો સમય ચાલશે? આખરે જ્યારે ગંધાઈ ઉઠશે એની અંદર જીવાતો થશે. તો સાચું એ લક્ષ્ય એ છે, દ્રષ્ટિ એ છે કે સ્વચ્છતા કરો. કોઈ વસ્તુ સ્વચ્છતાની બાબતમાં પોસ્ટપોન કરાય નહીં. પોસ્ટપોન કરવાથી એની અંદર જે ઝેરી તત્વ છે એ અનેક ગણા થાય. કોઈ પણ કચરો છે, એઠવાડ છે, ગંદકી છે, કોઈ ઉપદ્રવ છે જીવજંતુનો, તો તાત્કાલિક કામ શું કરાય? શુદ્ધિનું કરાય કે પોસ્ટપોનમેન્ટ કરે કે અત્યારે રાખો? શુદ્ધિનું કરાય. એમ જીવની અંદર પણ જ્યારે કર્મનો કચરો આવે, કસાઈનો કચરો આવે, વિષયનો કચરો આવે, તો શું કરવું? તો તે સમયે સાચો ઉપાય એ છે કે તું એની નિર્જરા કર, એને આવે એને સમપરિણામે, બળવાનપણે, અવિષમ ભાવે, ભેદી લે. ભાગવાથી તું છૂટી શકીશ નહીં, પણ વેદવાથી છૂટી શકીશ. પણ વેદવાની રીત છે, પદ્ધતિ છે, એવી રીતે વેદજે કે જેથી કરીને નવા બંધ પડે નહીં, અને જે છે એનું પરિણામ આપીને એ જે કંઈ એ ભોગવી એ નિવૃત્ત થાય, કર્મ એનું ફળ આપીને નિવૃત્ત થાય. જ્ઞાની અહીંયા એ કહે છે કે વેદવા યોગ્ય લાગે છે, સાહેબ તમારી તો તાકાત એટલી બધી છે, જ્ઞાનને કારણે એટલી શક્તિ છે, યોગને કારણે એટલી શક્તિ છે, તો થોડોક સમય પોસ્ટપોન કરી નાખો ને તમે. કૃપાળુ દેવે એના કેટલાય પત્રોમાં આ રહસ્ય બહુ સરસ રીતે ગુપ્ત રીતે પણ આવે છે કે અમે એને બળવાનપણે વેદીએ છીએ, કારણ કે અમારે જલ્દી જલ્દી એનાથી મુક્ત થવું છે, છૂટવું છે. એટલે એ પરહિત કરે, પણ સ્વહિત કરીને પરહિત કરે. આ વસ્તુ સમજવી આકરી છે. અને આજે કહેવાતા જ્ઞાનીઓ પરહિતના નામે સ્વહિતથી ફંટાઈ ગયા છે. એને એમ લાગે છે કે અમે તો બધાનું ઘણાનું કલ્યાણ કરીશ. ઘણાનું કલ્યાણ કરવામાં તમારા કર્મો વેદવાના છે, એ હકીકત છે. અને એને અવિષમ ભાવે અવિષમ પરિણામે જ વેદવા જોઈએ. આ વસ્તુ કૃપાળુ દેવના પત્રોનો મર્મ ન પકડાય, બોધનું રહસ્ય ન પકડાય, તો કંઈક ભ્રાંતિઓ ચાલ્યા જ કરે છે, ચાલ્યા જ કરે છે. જ્ઞાનીના આરંભ પરિગ્રહ પણ મટતા નથી. અરે માર્ગ નિર્ગ્રંથતાનો છે. આ માર્ગે આગળ વધે એ ધીરે ધીરે નિર્ગ્રંથ થાય. વિચરે ઉદય પ્રયોગ, જે ઉદયમાં છે એના પ્રમાણે વિચરો, ઈચ્છા પ્રમાણે નહીં, પ્લાનિંગ પ્રમાણે નહીં, આકાંક્ષા પ્રમાણે નહીં, અભિલાષા પ્રમાણે નહીં, મહત્વાકાંક્ષા પ્રમાણે નહીં. સિદ્ધિ પ્રસિદ્ધિ જગતના વાવટા ચડાવવા છે, આ બધી મહત્વાકાંક્ષાઓ વિચારવાનો મંત્ર નથી, વિચારવા માટેનું સૂત્ર નથી. વિચારે ઉદય પ્રયોગ, સત્તામાં રહેલા કર્મોને નામશેષ કરવાના છે, એનાથી નિવૃત્ત થવાનો છે. બહુ મોટો સંદેશ છે. એટલે કે છે ઘણી વાર આચાર્યો પણ કે જેનું ગ્રહસ્થી જીવનના કર્મો બાકી છે એને દીક્ષિત જીવનની ઉતાવળ કરવાની કોઈ આવશ્યકતા નથી, અને સાચા જ્ઞાની આચાર્યો એવી દીક્ષાને પોષણ પણ આપતા નથી કે ભાઈ જે તારા ભોગવવાના છે એ ભોગવી લે. અને જ્ઞાનીને આ એનું દેખાતું હોય છે. આ એક મોટી એક વિશેષતા છે કે જ્ઞાનીના જ્ઞાનમાં પોતાની કર્મસ્થિતિ યથાસ્થિત એને દેખાતી હોય છે. એટલે તરત ખબર પડે કે અત્યારે આ કરવા જેવું નથી. ગમે તેટલું લોક કલ્યાણનું હોય તો એને લોક સંજ્ઞાનો વિકલ્પ ન આવે, આત્મસંજ્ઞાનો વિકલ્પ આવે. કૃપાળુ દેવે કીધું છે લોક સંજ્ઞા જેની જિંદગીનો ધ્રુવ કાંટો છે, એવી જિંદગી ગમે તેવી શ્રીમંતતાવાળી હોય, વૈભવવાળી હોય, પ્રસિદ્ધિવાળી હોય, તો પણ દુઃખનો હેતુ છે. અને આત્મસંજ્ઞા જેની જિંદગીનો ધ્રુવ કાંટો છે, એ જિંદગી એકાકી હોય, નિર્ધન હોય, નિર્વસ્ત્ર હોય, તો પણ આત્મશાંતિનું કારણ છે. આ છેલ્લે છેલ્લે 941ના પત્રમાં કીધા છેલ્લે. આ સૂત્ર પહેલેથી ચાલ્યું જ આવે છે. એટલે અહીંયા કહે છે કે અત્યારે પ્રભુશ્રીને પણ કહે છે કે અમે તમને પત્ર લખવાનો વિકલ્પ કરવાની બદલે અમારા કર્મો વેદવા અમને વધારે યોગ્ય લાગે છે. અમે માનીએ છીએ કે પત્રથી બોધ મળશે, બોધથી વચનો વિચારવાનું સાધન મળશે, અને એથી કરીને મુમુક્ષુની વૃત્તિ ઉત્કર્ષને પામશે. આ કંઈ લક્ષ્યની બહાર છે એવું નથી. છતાં પણ પ્રાયોરિટી શું છે કે અત્યારે અમને વર્તમાન સ્થિતિ જે વર્તે છે તે સ્થિતિ વેદવા યોગ્ય લાગે છે. આ જ્ઞાન, આ જ્ઞાનીની ઓળખ, આ જ્ઞાનીની પરખ, કે એણે જોયું કે નિજ શુદ્ધિ વિના પરનું કલ્યાણ થાય નહીં. પોતાના કર્મો એને વેદવા યોગ્ય લાગે છે, એ વેદીને એનાથી નિવૃત્ત થવું પડે, જેથી કરીને એ કર્મ કોઈ બાધારૂપ ન બને. આત્મા જેટલો શુદ્ધ એ પ્રમાણમાં જ એનો બોધની શુદ્ધિ હોય. વિષય કસાયથી ભરેલો જીવ હોય એના બોધમાં શું હોય, એની નિર્મળતા શું હોય? અને કોઈ સાંભળે તો એ તો રાજકારણીયાના ભાષણ જેવું સાંભળે કે મારે સૌને સુખી કરવા છે ને ગરીબોના છે ને દરિદ્ર નારાયણ બધું બોલે, પણ એના બોધમાં શું નિર્મળતા તો છે ને, માત્ર નાટક છે, નિર્મળતા નથી. એ કોઈનું કલ્યાણ ન કરી શકે, પણ એ જ્ઞાની ભાવથી પણ કરે કે આખા વિશ્વનું કલ્યાણ થાવ, સકળ થાવ, શુભ સકળ વિશ્વનું કલ્યાણ એટલું જ બોલે, ભલું થાવ, ભગવાન તમારું ભલું કરે, તો પણ કલ્યાણના સ્પંદનો શરૂ થઈ જાય. પત્ર અહીંયા પૂરો થાય છે. બંને પત્ર વિશે બહુ એની અંદર તફાવત આવતો નથી. 683 મુંબઈ ચૈત્રવદ 7 રવિવાર 1952 બે કાગળ મળ્યા છે. વિસ્તારપૂર્વક હાલ કાગળ લખવાનું ઘણું કરીને ક્યારેક બને છે, અને વખતે તો પત્રની પહોંચ પણ કેટલાક દિવસ વ્યતીત થઈ લખાય છે. સેમ સ્થિતિ ચાલે છે. આજે આગળનું પત્ર હતા એ ચૈત્રવદ 1 હતા. આ 7 સ્થિતિમાં પણ સ્થિતિ એ જ છે કે અમે વિચારપૂર્વક લખવાનું બની શકતું નથી. તમે કહો તો હમણાં ડૈડી કાઢી, એમાં શું હતું? લખવું એટલે શું? છાપાના લેખ લખે ને એમાં ક્યાં વિચારપૂર્વક લખવું છે? એ આરોગ્યના લેખ લખે, એ જ્યોતિષના લેખ લખે, એ કંઈક કોઈ રસોઈના લખે, અને પછી આપણને એમ થાય કે એટલે તે જ લખ્યું હતું કે આમ ન કરવું, હાર્ટ એટેક વાળાએ કોફી ન પીવી, અને પાછું 2 પછી એનો જ લેખ વાંચે તો કોફી બહુ મદદગારી છે, એને ચા ન પીવી તો ચા બહુ સારી છે. કોક દિવસ રીંગણા ન ખાવા તો રીંગણા જેવું એ કંઈ ઉત્તમ એ કંઈ નથી. આ છાપા વાંચી વાંચીને જે પ્રયોગમાં પડ્યા છે ને એ તો દુઃખી દુઃખી થઈ ગયા છે, કારણ કે એને છાપાની પૂર્તિ લઈને બેસે અને દરેક વખતે વાંચે કે મારા રોગ વિષયમાં શું કીધું છે, મરી રહીશ, એને ક્યાં વિચાર કરવો છે. એને તો તંત્રીનો ફોન આવ્યો કે કાલ છાપું બહાર પાડવાનું છે, હજી તમારો લેખ મળ્યો નથી, જલ્દી આપી દેજો, તો લખી નાખ્યું. વિચારપૂર્વક લખવું, એના પરિણામો વિચારવા, એટલો ક્યાં એને સમય છે? એને તો જેટલા ઇંચનું આપશે એટલું એનું વળતર એને મળી જવાનું છે, એને ક્યાં એને સમજ છે? તમારું જે થવું હોય તે થાય, મેથી ખાવી કે નહીં તો કે તું જાણે, તારું કામ જાણે, મને તો જે સુઈ જોઈ લખ્યું કે મેથી જેવી એક દવા નથી, અને પછી લખે કે આ કડવાશ છે, મારી દે આમાં તો નબળાઈ આવી જાય, તો આવે તો તને આવશે ને, મને તો નહીં આવે. જ્ઞાની પુરુષની વાત તો જો, વિચારપૂર્વક અને વિસ્તારપૂર્વક લખવાનું બની શકતું નથી. સત્સમાગમના અભાવ પ્રસંગમાં તો વિશેષ કરી આરંભ પરિગ્રહ પ્રત્યેથી વૃત્તિ સંક્ષેપમાંનો અભ્યાસ રાખી, જેને વિશે ત્યાગ વૈરાગ્ય આદિ પરમાર્થ સાધનો ઉપદેશ્યા છે તેવા ગ્રંથો વાંચવાનો પરિચય કર્તવ્ય છે, અને અપ્રમત્તપણે પોતાના દોષ વારંવાર જોવા યોગ્ય છે. આ પત્રની અંદર એક વિશેષ બોધ આપી દીધો કે હવે જ્ઞાની પુરુષના બોધ, સદવિચાર અને વૃત્તિને વિશેષ બળ આપે એવા વચનો મળતા નથી, તો તેવા પ્રસંગની અંદર સત્સમાગમનો અભાવ છે. ક્યાં તો એનો પ્રત્યક્ષ સમાગમ અને ક્યાં એનો બોધરૂપ સમાગમ, એનો અભાવ છે. તો સત્સમાગમનો અભાવ હોય તો શું કરવું, એનો સરસ જવાબ આપ્યો છે, જે આપણા જીવોને માટેની આ સમસ્યા છે. આપણને મુમુક્ષુઓને આજે આ કાળની અંદર, આ ક્ષેત્રની અંદર આપણને ઘણી વાર એમ થાય, જે જગ્યાએ હોય, કાળમાં ક્ષેત્રમાં તો ઘણી જગ્યાએ સત્પુરુષો છે, પણ આપણે આપણું વાસ્તવ્ય જ્યાં છે, આપણું રહેવાનું જ્યાં છે, અહીંયા આપણને સત્સમાગમનો અભાવ છે. ન તો આપણને કોઈ બોધની પ્રાપ્તિ છે, ન કોઈ આવા સમાગમની પ્રાપ્તિ છે. તો તે સમયે શું કહે છે કે સત્સમાગમના અભાવ પ્રસંગમાં આપણને લગતી વાત છે, આવો અભાવ વર્તે છે તે પ્રસંગે વિશેષ કરી આરંભ પરાગ્રહ પરિગ્રહ પ્રત્યેથી વૃત્તિ સંક્ષેપમાંનો અભ્યાસ રાખીએ. શું કરવું? આરંભ પરિગ્રહ એ પ્રત્યે જે વૃત્તિ છે એને સંક્ષેપવી, એને ટૂંકી કરવી. સત્સમાગમ ન હોય તો પણ આરંભ પરિગ્રહ વધારવાની કોઈ આવશ્યકતા નથી. સરસ માર્ગ આપ્યો છે કે જે બોધ પછી જે કરવાનું છે એ પણ આ જ કરવાનું છે. મુમુક્ષુતાનું લક્ષણ જે છે કે આરંભ પરિગ્રહ સંકોચવા, સંસારને સમેટવો, સંસારનું સ્વરૂપ આરંભ પરિગ્રહ છે. આરંભ એટલે અનેક પ્રકારની વૃત્તિઓ જે કર્મનું આવવું થાય છે, આશ્રવરૂપ છે, એ બધી વૃત્તિઓનો આરંભ કરવો, એનું આયોજન કરવું, એનું પ્લાનિંગ કરવું, એના સાધનો એકઠા કરવા અને પછી કૃતિ કરવી, જેને સંભ્રમ સમારંભ અને આરંભ એમ શબ્દ પ્રયોગ જ્ઞાનીએ શાસ્ત્રમાં કહ્યો છે. તો આ બધું કરવું એ આરંભ છે. રોજ કંઈક ને કંઈક વિચારવું, આમ કરવું છે, આમ કરવું છે, આમ કરવું છે, આ કરશું, આ કરશું, આ આરંભની પ્રવૃત્તિ સતત ચાલુ છે જીવની. નવરો બેઠો બેઠો એ આરંભની બાબતમાં જ વિચાર કરે છે, તો એ આશ્રવની ધારા છે. અને બીજો પરિગ્રહ, ભોગ ઉપભોગની વૃત્તિ એટલી બધી છે કે એને પોતાની પાસે જે પદાર્થો છે એનાથી સંતોષ નથી. પરિગ્રહનું મૂળ લોભ છે, અને લોભ એટલો બધો છે કે એની પાસે ચાર પેન હોય અને જો પાંચમી મળતી હોય તો લેવાની ઈચ્છા તો થાય છે. ચાર વસ્ત્ર હોય અને પાંચમું મળે તો પણ જોઈએ. એવી દરેકે દરેક બાબતની અંદર વિકલ્પો વિચારો તો જીવનું એમાં પદાર્થ સાથે સંબંધ નથી, સંખ્યા સાથે સંબંધ નથી, વૃત્તિ સાથે સંબંધ છે. પરિગ્રહ એ જીવની પદાર્થ પ્રત્યેની વૃત્તિ છે, મૂર્છા છે, આસક્તિ છે, લોભ છે. કંઈ પણ વસ્તુ મળતી હોય તો પોતાને જરૂર છે કે નહીં એ ચિંતા પછી, ઉપયોગમાં આવશે કે નહીં એની ચિંતા પછી પણ જોઈ છે. એકત્ર કરવી, ભેગું કરવું, સંગ્રહ કરવો, એ સંગ્રહ કરવો પોતે ભોગવી શકે કે ન ભોગવી શકે. જ્ઞાની પુરુષોએ જુદા જુદા ઉદાહરણોથી સમજાવ્યું છે. એણે કહ્યું છે કે મધ, માખીએ મદ કીધું, ન ખાધું કે ન ખાવા દીધું. ગંજી ઉપરનો કૂતરો ઘાસ ઉપરનો, એ ઘાસ ખાતો પણ નથી અને કોઈ પણ પશુને ઘાસ ખાવા દેતો પણ નથી. સમૃદ્ધિના રાફડા ઉપર બેઠેલો નાગ એ સમૃદ્ધિનો ઉપભોગ કરતો નથી, કોઈને કરવા દેતો નથી. આવા આવા ઉદાહરણો આપીને જીવને આવા ઉપમા આપી છે કે આ જીવ પરિગ્રહ ભેગો કરીને ન તો પોતે વાપરી શકે છે કે ન કોઈને આપી શકે છે, ન દાન દેતો નથી, ન પોતે ભોગવતો નથી. તો દાન લક્ષ્મીની ત્રણ ગતિ શાસ્ત્રમાં કીધી છે. ધનની ગતિ ત્રણ છે, કાં તો એ દાન દે, કાં તો એ વાપરે, અને નહીં તો એનો નાશ થાય. આ જીવ નાશ થાય એની અંદર પડેલો છે, એવો લોભિયો છે, એવો કૃપણ છે. શબ્દ પ્રયોગ યશો વિજયજી મહારાજે કૃપણ શબ્દ વાપર્યો છે આઠ દ્રષ્ટિની સજાયમાં. એને ભવાભિનંદનનું પેલું લક્ષણ કીધું છે, પેલું લક્ષણ કૃપણ. તો આ કૃપણ ઓ પરિગ્રહની વૃત્તિ, તો અહીંયા કહે છે સત્સમાગમનો અભાવ વર્તે છે તે સમયે જીવની અંદર આરંભ પરિગ્રહ પ્રત્યેથી વૃત્તિને સંક્ષેપ કરવો, એનો અભ્યાસ કરવો. અભ્યાસ કરવો એટલે જ્યારે એવો પ્રસંગ આવે ત્યારે ન કરવું. આ કર્યા વિના ચાલશે? આ કમ્પલ્શન છે? નથી તો નથી કરવું. આ વસ્તુ ખરીદવી છે, ખરીદવી જ પડે એવું છે, નહીં તો જીવન નહીં ટકે, ના ટકે એમ છે, એમ તો ચાલે એમ છે, તો છોડી દેવું, નહીં દેવું. આ અભ્યાસ કહેવાય. હર સમયે પોતાને એ કસોટીમાં મૂકવાનું, અભ્યાસ કરો. અભ્યાસ કરવો એટલે એના વિના વસ્તુ ચાલે કે નહીં એટલો જ વિચાર કરો, અને જો ચાલતું હોય તો એનો વિકલ્પ છોડી દેવો. આ અભ્યાસ કર્યો તો કે ચાલે તો ખરું, પણ હોય તો કામ આવે. એ હોય તો કામ આવે એ વૃત્તિ કેટલી બધી ખતરનાક છે કે એમાંથી એમ કે સંઘર્યો સાપ પણ કામ આવે, મરેલો સાપ પણ કામ આવે, અને ઘરમાંથી એક પણ ચીજ સાવેણીનું ભોથું પણ કોઈ દી ભંગારમાં જાય, બધું પડ્યું, બધું માડીએ જે પૂછો એ પડ્યું હોય. ભાઈ હોય એ બધું કાઢતો જાય, અને ભાઈ જેવા બહાર જાય એટલે ભાઈ શું કરે, બધું હંતાડ થઈ જાય, ચારે બાજુ ભેગું કરે, એને ન ખબર પડે, એને ન ખબર પડે. બરોબર છે, ઓલાએ કાઢ્યું છે કે ખબર પડી છે ને કાઢ્યું છે એવું નથી, પાછું બહુ વખાણ નથી કરવાના. અને આને એવું સંગ્રહ કે બસ આમ આરંભને પરિગ્રહ ચાલ્યા જ કરે છે. અને જેથી ઘર બદલવાનું થાય તે એમ થાય કે આપણા ઘરમાં આટલો બધો કચરો. ભાઈ આ સ્થિતિ છે, એ કે છે એનો અભ્યાસ કરો. જે કામ જરૂર નથી એ કામનો પ્રારંભ ન કરો, અને જે વસ્તુની જરૂર નથી એને સંગ્રહ નહીં કરો. જેને વિશે ત્યાગ વૈરાગ્યાદિ પરમાર્થના સાધનો ઉપદેશ્યા છે તેવા ગ્રંથો વાંચવાનો પરિચય કરો. આ બળ ક્યાંથી મળશે? તો કે એવા ગ્રંથ વાંચવા કે જેમાં ત્યાગ વૈરાગ્યનું મહત્વ ઘણું છે, એવા ગ્રંથો વાંચવાથી. કૃપાળુ દેવે કહ્યું છે કે યોગ વાસિષ્ઠના પ્રકરણો જો મુમુક્ષુ વાંચે બે પ્રકરણ, તો એમાં એને વૈરાગ્યની ભાવના પ્રબળ થાય. એક એ રીતે મુનિઓને પણ કહ્યું છે કે વિચાર સાગર ગ્રંથ વાંચવાથી, નિશ્ચલ દાસજીનો છે, એ વાંચવાથી વૈરાગ્યની ભાવના પ્રબળ થાય. અને વૈરાગ્ય જ્યાં સુધી જીવનમાં જાગ્યો નથી ત્યાં સુધી પરમાર્થ ઉગે નહીં, પરમાર્થ ઉગે નહીં, વૈરાગ્ય વિના પરમાર્થ ન ઉગે. એટલે એવા ગ્રંથોનો પરિચય કર્તવ્ય છે, ઓલામાં એનો સંક્ષેપ અભ્યાસ કરવો, સંક્ષેપનો અભ્યાસ કરવો અને આ અભ્યાસનો પરિચય કરવો એ કર્તવ્ય છે. અપ્રમત્તપણે પોતાના દોષ વારંવાર જોવા યોગ્ય છે, અને પોતાના દોષ વારંવાર જોયા કરવાના. કેવી રીતે? અપ્રમત્તપણે, અપ્રમત્તપણે એટલે ઉપયોગ રાખીને, ઉપયોગ વિના પોતાના દોષ જોવાથી એ મળશે નહીં, બધા ગુણ જ મળશે. પણ જો ઉપયોગ રાખશે આત્માનો તો પોતાને પોતાના દોષનું ભાષણ થશે. એટલે કૃપાળુ દેવે 20 દોહરામાં પ્રાથમિક શરત મૂકી છે. પ્રભુ પ્રભુ લય લાગી નહીં, પડ્યો ન સદગુરુ પાય, દીઠા નહીં નિજ દોષ તો તરીએ કોણ ઉપાય. અરે તારા દોષ જોવાનું અપ્રમત્તપણું જો તારામાં આવ્યું નથી તો કયા ઉપાયથી તું તરીશ? કેટલો જબરજસ્ત આપણી સામે પ્રશ્ન મૂક્યો છે કે તરીએ કોણ ઉપાય. આ જ્ઞાની કે છે, બધા ઉપાયોનો દાતા કે છે, તું મને બતાવતો ખરો કે કયા ઉપાયથી તું તરીશ જો તું તારા દોષ જોવા માટે અપ્રમત્ત નહીં બનતો. અપક્ષપાતી, પોતાના દોષ અપક્ષપાતપણે જોવા તે મુમુક્ષુતા ઉત્પન્ન થવાનું લક્ષણ છે. 254 અપક્ષપાતપણે પોતાના દોષ જોવા, અપ્રમત્તપણે જોવા, આ મુમુક્ષુતાની પહેલી પ્રાથમિક ભૂમિકા છે. અને આ નથી તો કે બીજા કયા ઉપાય છે જેથી જીવ તરી શકશે? એ અહીંયા પત્ર અહીંયા પૂરો થાય છે. સત્પુરુષોનું યોગબળ જગતનું કલ્યાણ કરો. ઓમ શાંતિ.